આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ.
શ્રોતા મિત્રો નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આજના આપણા આજના અતિથિ કાર્યક્રમમાં. અને આપણા અતિથિ આપણા મહેમાનનું પણ સ્વાગત કરીએ. આપણી સાથે છે પ્રોફેસર હરવેશ ભરૂચા. સર નમસ્કાર, ગુડ મોર્નિંગ.
નમસ્કાર, ગુડ મોર્નિંગ. શ્રોતા મિત્રો નમસ્કાર.
મિત્રો ભરૂચા સાહેબનો આપને થોડો પરિચય આપી દઉં. તેઓ અમદાવાદની એક જાણીતી કોલેજ સાથે પ્રાધ્યાપક તરીકે સંકળાયેલા છે અને સાથે સાથે તેઓ ઓલ્ટરનેટિવ હેલ્થ એક્સપર્ટ પણ છે. હવે આપણે એમ થાય કે આ ઓલ્ટરનેટિવ હેલ્થ એક્સપર્ટ એટલે શું અને એ કઈ રીતે મારા તમારા સ્વાસ્થ્યને લાભકારી છે અથવા તો મારા તમારા સ્વાસ્થ્ય માટે કઈ રીતે કાર્ય કરે છે એ બધું આપણે એમની પાસેથી જ જાણીએ. સર હવે આપણે જયારે ચિકિત્સા પદ્ધતિઓની વાત કરીએ
જી,
તો એલોપેથિક, હોમિયોપેથિક અથવા તો આયુર્વેદિક એ ચિકિત્સા પદ્ધતિથી લગભગ આપણા અમારા દરેક શ્રોતા મિત્ર બહુ સારી રીતે પરિચિત છે.
ખૂબ સુંદર.
પણ આપણે જેને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિની જે વાત કરીએ છીએ તો એ શું છે અને આપનો આ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ સાથે સંબંધ કઈ રીતે જોડાયો એ થોડી વાત કહેશો?
જરૂર. જો આની જાણ આપવા માટે હું વાત કરું
જી
તો એની પહેલા એક મારે મૂળભૂત માહિતી આપવી જરૂરી છે
જી.
અને તે એ કે આ બ્રહ્માંડની અંદર કંઈ પણ બનેલું છે એ ઉર્જાનું બનેલું છે.
એક્ઝેક્ટલી.
ઇવન મારું શરીર પણ ઉર્જાનું બનેલું છે.
બરોબર.
અને એની ઉપરોક્ત મારા સ્થૂલ શરીરની ઉપરોક્ત મારા પ્રાણ શરીર છે
જી.
અને પ્રાણ શરીરની ઉપર મારું મન આવેલું છે. એટલે જ્યારે પણ હું કાંઈ પણ જાતનો વિચાર મારા મનમાં ઉત્પન્ન થાય મારા વાતાવરણના લીધે, એટલે કે મને સ્ટ્રેસ, ટેન્શન, પ્રેશર અથવા એવા કોઈ પણ નકારાત્મક વિચારો ઉત્પન્ન થાય તો એ વિચારો મારા મનમાંથી મારા પ્રાણ શરીરમાં આવી શકે અને મારા પ્રાણ શરીરમાંથી જ્યારે મારા સ્થૂલ શરીરમાં આવે ત્યારે મારી જે અંગ્રેજી વર્ડ છે ને ઇઝ, ઈએએસઈ ઇઝ, એટલે કે શાંતિ, એને ડિસ્પ્લેસ કરે એટલે એને હટાડે.
બરોબર.
એટલે ઈઝની આગળ ડિસ આવેલો જણાય. અને જ્યારે ઈઝની આગળ ડિસ આવેલો જણાય એનો મતલબ ડિઝીઝ થયો છે ભાઈ કે.
ઓકે.
અને ત્યારે મારે કોઈક જાતની દવા અથવા પછી ઓલ્ટરનેટિવ હેલ્થની ચિકિત્સાનો ઉપયોગ કરવો જોઈએ.
સર આપની જે વાત ઉપરથી આપણે એક જે મને સવાલ એમ થાય કે જે આપણને આપણે રોગ કહે છે, ડિઝીઝની વાત કરીએ છે, જે રોગ છે એ તો કદાચ ત્રીજું પગથિયું છે, શરૂઆત એ પહેલાથી થતી હોય એવું આપણે કહી શકીએ?
બિલકુલ બિલકુલ. એ આપણા હંમેશા આપણા મનથી ઉત્પન્ન થાય.
ઓકે.
મને મારા વાતાવરણમાંથી, ઉદાહરણ આપું તો એક નાનું બાળક હોય, સ્ટુડન્ટ હોય બરાબર, અને જો એને પરીક્ષા આવી હોય અને વાલીએ એને એમ કીધું હોય કે જો બરાબર નથી કર્યું તો તારું આવી બનશે, એટલે એના અંદર ડર ઘૂસી ગયો હોય તો આ બાળક એ દિવસે વ્યવસ્થિત બેસી નહીં શકે, એ અંદરથી એને ઉચાટ થયા કરે અને તેમાંય વળી પાછું પરીક્ષા આપતી વખતે એને ટેન્શન થયા કરે. અને આ જ બાળક પરીક્ષા આપી આવ્યા પછી જો મોબાઈલ લઈને બેઠો હોય તો કેટલો શાંતિથી બેઠો હોય. એટલે પહેલું મનમાં આવે
જી, અને પછી એની આગળ
જી, અને ત્યાર પછી એ મારા મનમાંથી મારા પ્રાણા શરીરમાં, એટલે મારા ઓરા બોડીમાં આવે. હવે મારું પ્રાણા શરીરમાં પણ અલગ અલગ પડ છે.
અચ્છા.
એટલે મારા જયારે મનોમય શરીરમાં આવે, મારા ભાવ સ્તરમાં આવે, એટલે મારા ઇમોશન્સને ડિસ્ટર્બ કરે.
બરોબર.
એટલે મારા ઇમોશન એટલે મારા ભાવ
જી.
એટલે જે ઇમોશન એટલે શું તો કે ઇમોશન એટલે કે એનર્જી ઇન મોશન, ઉર્જા. હવે જયારે આ એનર્જી ઇન મોશન જો સ્થગિત થઈ જાય તો નેચરલી શું થવાનું છે, મને મારા ભાવમાં મને તકલીફ ઉત્પન્ન કરી શકે. અને જયારે મારા ભાવમાં મને તકલીફ ઉત્પન્ન કરે ત્યારે મારો મૂડ સારો ના હોય.
બરોબર.
મને અંદરથી બેચેની લાગે
જી.
આજે કોઈ એમ કે હલો વેરી ગુડ મોર્નિંગ તો હું કહું કે યાર ગુડ મોર્નિંગ જેવું છે જ શું આ જીવનમાં, એટલે મને અંદરથી ડિસ્ટર્બન્સ થાય, ડર આવે, એન્ઝાયટી થાય. અને એ જયારે વધી જાય ત્યારે મારા હૃદય પરની અસર થઈ શકે અથવા મારા બોડી પર સ્થૂળ શરીર પરની અસર થઈ શકે.
હવે સર, આપનો જે આપણે જે વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ સાથેનો સંબંધ કેટલો જૂનો છે, કઈ રીતે શરૂઆત થઈ એ બી થોડી વાત કહેશો?
અદભુત, ચોક્કસ. એકચ્યુઅલી એવું થયું કે 3.5 દાયકા પહેલા મારી માતાએ પહેલા રેખી શીખ્યા હતા
જી,
અને એને મને કીધું કે જો બેટા આ બહુ સારું છે. પણ 3.5 દાયકા પહેલા તમે વિચારી શકો, હું એમ કહું કે ઠીક છે તમે કરો છો સારું છે, પણ ધીરે 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 એમણે મને પ્રોત્સાહન આપતા ગયા અને ધીરે ધીરે રેકી હું શીખ્યો, મારા પિતાજી શીખ્યા, વધારે કરવા માટે મારી પત્ની પણ સાથે જોડાઈ. અને એક ટાઈમ એવો આવ્યો કે લાઈફની એક સુંદર પદ્ધતિ થઈ ગઈ. કેમ? તો કે કઈ પણ પ્રોબ્લેમ થાય, અમારા ઘરની અંદર અમે 4 પેઢી સાથે રહેતા એ ટાઈમ પર, અને મારા દાદી અને નાની 97 અને 101 વર્ષ હતા. એટલે બિચારા જો રાત્રે પડી જાય તો અમે બધા એમની આજુબાજુ મળી અને એમને રેકી પ્રદાન કરતા, અને 1/2 કલાકમાં તો જે વાગ્યું હોય બધું નીકળી જાય અને એટલી બધી રિલેક્સ થઈ જાય કે એની વાત નહીં. એના પછી આવ્યું ક્લિનિકલ હિપ્નોથેરાપી.
જી,
ક્લિનિકલ હિપ્નોથેરાપીમાં પહેલેથી એક ઇન્ટરેસ્ટ હતો. રેકી એ શારીરિક સ્તરથી મન સુધી પહોંચાય, વેરઝ ક્લિનિકલ હિપ્નોથેરાપી એ મનથી આપણે મનની અંદર જે મેં હમણાં જેમ કીધું તેમ ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થયું હોય તો એ શરીર સુધી પહોંચાય,
રાઈટ,
મૂળભૂત સ્તર સુધી પહોંચાય, મૂળ સુધી, અને ત્યાંથી એનું નિરાકરણ થઈ શકે. આમ તો અમે ઘણી બધી બીજી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, પણ વળી એ બીજી કોઈ વાર એની વાત કરશું, કારણ કે અત્યારે શ્રોતા મિત્રો માટે આટલું પર જ ફોકસ કરીએ તો ખૂબ આનંદ આવશે.
જી, આપણે વાત કરીએ છીએ ઓલ્ટરનેટિવ ચિકિત્સા પદ્ધતિઓની, એટલે કે વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓની આપણે એમની સાથે વાત કરી રહ્યા છીએ. હવે સર, આપે વાત કરી કે રેકી
જી
થી શરૂઆત થઈ,
જી,
આપે જેને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિની આપની જે ઓળખ છે એ આ રેકીથી શરૂઆત થઈ.
જી,
હવે રેકી શું છે એ પણ થોડું અમારા શ્રોતા મિત્રોને કહેશો?
જરૂર. આ બ્રહ્માંડની અંદર અખૂટ પ્રાણ શક્તિ છે.
જી,
આ પ્રાણ શક્તિ રેકી પદ્ધતિ દ્વારા આપણે આપણા શરીરમાં મેળવી શકીએ.
જી,
કેવી રીતે?
જી,
તો કે રેકીમાં શક્તિપાત હોય, એનાથી આપણા ચક્રો નો એક્ટિવેશન, એટલે કે એ વ્યવસ્થિત અંદર ઉર્જા મેળવી શકે.
બરોબર.
એટલે આપણા માથાની ઉપર સહસ્ત્રાર ચક્ર,
જી,
જેને અંગ્રેજીમાં ક્રાઉન ચક્ર પણ કીધું છે.
બરોબર.
પછી મસ્તિષ્કની વચ્ચે, એટલે કે આજના ચક્ર, ને ત્યારબાદ વિશુદ્ધ ચક્ર, એટલે કે ગળાની થોડું આ બાજુ,
જી,
અને એની નીચે અનાહત ચક્ર, એટલે કે હૃદય સાથે હાર્ટ સાથે હાર્ટ ચક્ર. તો કે સહસ્ત્ર ચક્રથી આ ઉર્જા અનાહત ચક્ર સુધી પહોંચે અને ત્યાંથી વિભાજિત થઈ આપણા હાથની હથેળીઓ અને આંગળીના ટેરવાઓ દ્વારા એ બહાર આવે અને આપણે પોતાના માટે અથવા આપણા સ્વજનો માટે એનો ઉપયોગ જરૂર કરી શકીએ. અને ઉપયોગ કરવાની શા માટે જરૂર? માની લો કે મને લેટ સે નોર્મલ તાવ આવ્યો છે,
જી,
એટલે મારી ઉર્જા લો થઈ છે, ડાઉન થઈ છે, અને આ તાવ ઘણા દિવસ સુધી ચાલ્યો તો મારે બાથરૂમ પણ જવું હોય તો મારે કોઈનો સહારો લેવો પડે.
બરોબર.
એનો મતલબ શું થયો? કે મારી ઉર્જા ડાઉન થયેલી છે. પરંતુ મારા જ ફેમિલીમાંથી અથવા મિત્રો માંથી કોઈ મને રેકી ઉર્જા પ્રદાન કરે, એટલે મારી જે ઉર્જા લો થયેલી છે, ડાઉન થયેલી છે, એનું સ્તર ધીરે 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 ઉપર આવે. ઉપર આવે એટલે હું મારી એક થ્રેશોલ્ડ લિમિટ, એટલે કે મારી મારા પોતાની અંદરની શક્તિની એક પર પહોંચી જાઉં તો મારી જાતે મારું બધું સ્વ કાર્ય બધું કરી શકું.
સર, આપે જે વાત કરી એ થોડી રેડિયોની ભાષામાં હું થોડી સમજાવું તો?
જરૂર.
આપણી આજુબાજુ અવાજના મોજાઓ તો છે જ,
હાજી,
પણ આપણને સાંભળવા માટે રેડિયો સેટની જરૂર પડે. રેડિયો સેટ એ મોજાઓ ઝીલી લે,
અને
એ મોજાઓ આપણી સામે ફરી પાછા વહેતા મૂકે એટલે આપણને એ અવાજ, એ લતા મંગેશકરનો અવાજ હોય, મોહમ્મદ રફીનો અવાજ હોય, કિશોર કુમારનો અવાજ હોય, એ જ આપણા સુધી પહોંચે છે.
અદભુત.
એ કામ ઝીલવાનું કામ, એ મોજાઓને ઝીલવાનું કામ રેડિયો સેટ કરે છે. સેમ થિંગ સર, આપે જે વાત કરી કે આપણી આજુબાજુ ઉર્જા પ્રાપ્ય છે જ, પણ આપણે એને ઝીલતા શીખીએ અને એ ઝીલી શકીએ તો આપણા શરીરમાં એ ઉર્જા આપોઆપ એને આપણે કહીએ કે સંચરિત થાય અને આપણને પણ એનો ફાયદો થાય. આ વાત
બિલકુલ બિલકુલ અદભુત સરળતાથી તમે સમજાવી દીધું, ખૂબ સુંદર. યસ, એટલે કે ટ્યુન એટ્યુનમેન્ટ છે, એટલે ટ્યુનિંગ કરી લીધું.
બરોબર.
એટલે એ એનર્જી ઉર્જા આપણે અંદર લાવીએ, પોતાને તો સ્વસ્થ બનાવીએ જ બનાવીએ, વાતાવરણને પણ સ્વસ્થ બનાવીએ, તંદુરસ્ત બનાવીએ.
વાહ. એટલે બીજા કોઈ સોર્સમાંથી ઉર્જા મેળવવા કરતા આપણને જે આપણને આપણી કુદરત છે તેમાંથી જ આપણને ઉર્જા મળે.
બિલકુલ.
અને જે આપણને આપણામાં જે પણ ખામી હોય એને દૂર કરવા મદદરૂપ થાય.
બિલકુલ સત્ય.
વાહ સર. તો સર, આ રેકી એ એક શાસ્ત્ર છે અથવા તો એક ટેકનિક છે એવું આપણે કહીએ.
જી.
તો આપ એનું પ્રશિક્ષણ મેળવું અને આપ રેકી દ્વારા બીજાઓને ઉર્જા આપી શકો.
જરૂર.
પણ એક સામાન્ય માનવી મારા જેવા, જેઓ કંઈ એમની પાસે કોઈ જેવું ક્વોલિફિકેશન નથી, એમની પાસે કોઈ એવી જાણ પણ નથી,
જી,
તો એમના માટે રેકી કઈ રીતે ઉપયોગી થઈ શકે અથવા તો એમનો રેકી સાથેનો સંબંધ, મારે દાખલા તરીકે મારે રેકી સાથે જોડાવું હોય તો મારે શું કરવું પડે?
એના માટે છે ને અમે રેકીના ક્લાસ લઈએ છીએ.
જી જી.
બે અડધા દિવસના, એટલે કે 2-6, જેની અંદર રેકી શું છે, કેવી રીતે આવી અને એનો ઉપયોગ કેવી રીતે સુંદર રીતે કરી શકાય અને વળી પાછું શક્તિપાત કરી શકાય કરીએ, એટલે કે એ જ સમયથી રેકીનો ઉપયોગ પોતે કરી શકે.
વાહ.
આમાં બી અલગ અલગ સ્તર છે રેકીના. Level 1 એટલે કે પહેલું સ્તર.
બરોબર.
જેની અંદર પહેલા દિવસે 10% જેટલો રેકીની ક્ષમતા મેળવવાનો પાવર આવે.
બરોબર.
બીજે દિવસે બીજા 10%. એમ કહીએ તો રેકી 1 એ આપણે ટચ પદ્ધતિ, એટલે કે હાથ મૂકી સ્પર્શ ચિકિત્સા.
બરોબર.
જે આપણે હાથ મૂકીને કોઈને રેકી પ્રદાન કરી શકીએ. સેકન્ડ લેવલ પછી તો આપણે અહીંયાથી બેઠા બેઠા કોઈ પણ વ્યક્તિને આપણે રેકી પાસ કરી શકીએ.
અદભુત.
એટલે જરૂરી નથી કે મારું બાળક અહીંયા હોવું જોઈએ અથવા મારા પિતાજી અહીંયા હોવા જોઈએ. હું ગમે ત્યાં હોઉં અથવા કોઈ પણ મારા મિત્રને જરૂર પડી તો હું રેકી ચોક્કસપણે એના માટે પાસ કરી શકું. અને એ જ મોમેન્ટ, એ જ સમયે એને પણ, એ જો સેન્સિટિવ હોય, થોડા અંદરથી ધ્યાન કરે તો એને રેકી મળી રહી છે એનો ખ્યાલ આવે.
એટલે સર, આ વાત ફરી પાછી હું થોડી આપણી મોબાઈલ ટેકનોલોજીના સંદર્ભમાં હું સમજાવું તો.
યસ.
આપણી પાસે 3G 4G ટેકનોલોજી હોય તો આપણે, આપણી પાસે એવું ફિઝિકલ કનેક્શન નથી, પણ આપણે અહીંયા બેઠા બેઠા પિક્ચર, સાઉન્ડ, વિડીયોઝ દૂર બેઠેલી વ્યક્તિને પણ આપણે મોકલી શકીએ છીએ. એ જ રીતે અહીંયા આપણી પાસે રેકીમાં આપણી પાસે થોડી વધારે, આપણે થોડા જાગૃત થયા હોય, આપણી પાસે વધારે ઉર્જા હોય તો આપણી દૂર બેઠેલી વ્યક્તિને પણ આપણે રેકીની ઉર્જા, રેકી દ્વારા ઉર્જા પહોંચાડી શકીએ.
જરૂર.
બહુ સરસ.
આમાં સુંદર વાત એ છે કે રેકીની અંદર મારી ઉર્જાનો ઉપયોગ થતો નથી, હું તો એક માધ્યમ બની જાઉં છું.
વાહ વાહ.
એટલે સહસ્ત્ર ચક્રથી આવે આજના વિશુદ્ધ અનાહત ચક્ર સુધી અહીંયાથી વિભાજિત થઈને મારી હાથની હથેળીઓ દ્વારા અને મારા આંગળીના ટેરવા દ્વારા રેકી આગળ વધે. એટલે જેમ ઉપરથી એક મારી ઉપર પાણીની ટાંકી હોય, મારા ઘરમાં નળ હોય, તો એ પાણીનો પાઇપ કોઈ દિવસ અંદરથી એનો પોતાનો કંઈ તકલીફ છે જ નહીં.
બરોબર.
એ તો પાણી જ પસાર કરે છે, એમ હું એક માધ્યમ જ બની જાઉં.
વાહ સર, આ જ વાત આગળ ચલાવીએ. સર, આપણે રેકીની વાત આપણે કરી, એવી બીજી કઈ કઈ આપણે જેને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ છે જેનાથી આપણને, એટલે કે સામાન્ય માનવીને પણ ફાયદો થઈ શકે?
આમ તો ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ છે, પણ આજે આપણે રેકી અને એની સાથે સાથે ક્લિનિકલ હિપ્નોથેરાપીની વાત કરી.
હવે ક્લિનિકલ હિપ્નોથેરાપી શું છે સર?
જરૂર.
જી.
હિપ્નોથેરાપી પહેલા સમજીએ.
જરૂર.
અથવા હિપ્નોથેરાપી પહેલા સમજવા પહેલા આપણે વ્યક્તિનું મન શું છે, કેવી રીતે કાર્ય કરે છે એ વિશે થોડી વાત કરીએ. તો મેં જે શરૂઆતમાં વાત કરી, તો મારું સ્થૂલ શરીર એટલે કે મારું ફિઝિકલ બોડી, એની ઉપર મારા પ્રાણા શરીર એટલે કે ઓરા બોડી કહેવાય, અને એની ઉપરોક્ત મારું મનોમય, મેન્ટલ બોડી માઇન્ડ, એટલે જે મારું મન છે, એ એમ કહેવાય છે ડોક્ટર જ્હોન કાપાસની પદ્ધતિ દ્વારા કે એ 6 ફીટ મારા સ્થૂલ શરીરથી ગોળ ફરતો એક ગોળો.
ઓહો
જી, એટલે અત્યારે આપણે બે જણા જે બેઠા છીએ તો આપણું મેન્ટલ માઇન્ડ પણ, મન પણ એકબીજાની સાથે વાર્તાલાપ કરે. હવે આ મનને જો બહુ જ સિમ્પલમાં બે ભાગમાં વહેંચી દઈએ તો 10-12% એ મારું લોજિકલ માઇન્ડ, એટલે કે તર્ક કરવાની પ્રક્રિયા સાથે, અને અબાઉટ 90% મારું સુષુપ્ત અથવા મારું સબકોન્શિયસ મન.
જી,
તર્ક કરવાની પ્રક્રિયા દ્વારા આપણે એકબીજાની સાથે વાત કરતા હોઈએ છીએ,
જી,
અને મારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એની અંદર આપણે બધી માહિતીનો સંગ્રહ કરતા હોઈએ છીએ.
જી, એટલે આપણે તેને અર્ધ જાગ્રત મન કહીએ છીએ.
બહુ જ સાચી વાત.
જી જી,
સાયન્સની ભાષામાં એના થોડા થોડા અલગ અલગ મિનિંગ થતા હોય છે,
બરોબર,
પણ લેમેન્સ લેંગ્વેજમાં બિલકુલ સાચું,
બરોબર.
હવે જે આ મારું સબકોન્શિયસ માઇન્ડ છે એની અંદર બધી માહિતી બાળપણથી અત્યાર સુધીની સંગ્રહ થયેલી છે. એક બહુ જ સિમ્પલ ઉદાહરણ આપું તો બાળપણમાં સપોઝિંગ હું એક ડોગ, કૂતરા સાથે રમતો હોઉં અને એની પૂંછ મરોડું તો એ પોતે શું કરવાનું છે બિચારું?
કૂતરું આપણને કરડ છે.
એક્ઝેક્ટલી, તો મારા મનની અંદર શું જાતું રહે? મારી અંદર ડર જતો રહે કે કૂતરા એટલે એ તો કરડે. હવે હું 40 વર્ષનો બી થઈ ગયો
તો પણ કૂતરાથી
ડરવાનો. પણ જો મને એક ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ મને રિલેક્સ કરે અને મને પાસ્ટમાં લઈ જાય કે મારા બાળપણમાં, અને મને જો એ બતાડે કે ભાઈ આ તો તમે પોતે જ એની પૂંછ મરોડી હતી અને એને તો પેલા કૂતરાએ પોતાની જાતના બચાવ માટે આવું કર્યું હતું, અને કૂતરા તો બહુ જ પ્લેફુલ હોય, રમી શકાય,
ફ્રેન્ડલી હોય,
તો કે એમાં કોઈ વાંધો જ નથી. મારા મનમાંથી એ ડર નીકળી જાય. હવે પછી મારી સામે કૂતરું આવે તો મને એનાથી ડર લાગવાનો નથી.
વેરી ગુડ.
એ જ રીતે મારું વાતાવરણ આજકાલનું એવું થઈ ગયું છે કે બહુ નકારાત્મક, કોમ્પિટિટિવ થઈ ગયું છે.
સાચી વાત.
સ્ટુડન્ટને જુઓ તો એને પેરેન્ટ્સ કે ના, તારે તો ફર્સ્ટ આવવાનું જ છે. હવે 50 છોકરાનો ક્લાસ હોય તો બધા ફર્સ્ટ કેવી રીતે આવવાના છે? હું જોબ કરું છું તો કે જોબમાં પણ મારે બહુ ઉત્તમ કરવાનું છે, અથવા હું ધંધો બિઝનેસ કરું છું તો પણ મારે આટલો ટાર્ગેટ તો મેળવવાનો જ છે. એટલે હર સ્તર પર, હર સમયે મારા પર કંઈક દબાણ છે, પ્રેશર છે,
બરોબર.
અને આ દબાણ પ્રેશર મારા માઇન્ડ મનમાંથી મારા પ્રાણ શરીરમાં આવે, અને એ જ્યારે મારા સ્થૂલ શરીરમાં આવે ત્યારે મારા સ્થૂલ શરીરમાં ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરે. એટલે મારી જે ઇઝ છે એને ડિસ્પ્લેસ કરીને ડિસઈઝ લગાડે. હિપ્નોથેરાપી દ્વારા એને ક્યાંથી, મૂળમાંથી ક્યાંથી આ આવ્યું ત્યાં સુધી લઈ જવાય, અને લઈ જઈ અને એને ત્યાંથી કઢાય. અને આ જ વ્યક્તિને હજુ પોઝિટિવ મોટિવેશન, પ્રોત્સાહન અપાય અને એને પાવરફુલ બનાવીને આગળ એ લાઈફમાં આગળ વધી શકે એવું કરાય. એટલે એની લાઈફ કેવી થઈ જાય? અદ્ભુત સુંદર થાય. અમારા માટે એક બહુ સરસ સેન્ટેન્સ છે,
જી,
હેલ્થ એન્ડ હેપીનેસ ઇઝ યોર બર્થ રાઇટ.
વાહ.
એટલે કે હરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્ય અને ખુશી એ પોતાનો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ કુદરત ભગવાને એવું નથી કીધું કે તાના, તારે તો નીચે જઈને તકલીફ જ મેળવવાની છે. મારા મનની અંદરથી હું જ્યારે નાનેથી મોટો થયો ત્યારે મને જો મારા પિતાએ કીધું હોય કે પૈસા કમાવા એટલે પસીનો તો નીકાળવો પડે, એટલે એ શું થાય, મારા મનની અંદર એક અંદર બીજ ઉતરી ગયો અને મારે હવે પછીથી મહેનત કરું તો જ
પૈસો મળે.
પણ લાઈફ સુંદર છે, ઇઝી છે, સરળ છે.
પણ સાહેબ, મને એવું લાગે છે કે આપણે જ કદાચ આપણી કોઈ ભૂલોને કારણે આપણે આ જીવનને થોડું કોમ્પ્લેક્સ, એટલે કે ગૂંચવાળાભર્યું બનાવી દઈએ છીએ, એવું કહી શકાય?
બિલકુલ કહી શકાય. આપણી ભૂલો તો કદાચ,
એટલે જાણતા અજાણતા,
અજાણતા, બીકોઝ મારું જે અપબ્રિંગિંગ થયું,
જી,
બાળપણથી મને જેવો મોટો કરવામાં આવ્યો ત્યારે મારા અંદર, પહેલા તો જ્યારે હું મારા માતાના પેટમાં હતો ત્યારે મારી માતાની માનસિક સ્થિતિ, ત્યારબાદ હું જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મારી માતાએ, મારા પિતાએ, મારા શિક્ષકોએ, મારા મિત્રોએ મારી અંદર શું શું અંદર યોગદાન કર્યું છે એના પર મારી લાઈફ આગળ ચાલે. હવે આજ જે રોંગ પ્રોગ્રામિંગ થઈ ગયું, કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ હોય ને,
જી જી,
એ ખોટું પ્રોગ્રામિંગને ક્લિનિકલ હિપ્નોથેરાપી દ્વારા, એનું પ્રોગ્રામિંગ એટલે કે જે પેલું હાર્ડ ડિસ્કમાં વાયરસ ઘૂસી જાય ને,
એને આપણે દૂર કરીએ,
એ વાયરસને એન્ટીવાયરસ ચલાવીને કાઢી શકીએ.
બહુ સરસ સર. આ ગીત સાંભળતા પહેલા આપણે જયારે વાત કરી રહ્યા હતા ત્યારે આપે કહ્યું કે ઘણી બધી વાતો જે આપણા નાનપણથી આપણી જોડે બનેલી હોય, આપણી અજુબાજુનું વાતાવરણ હોય, એ બધાને કારણે આપણા જીવન ઉપર એનો પ્રભાવ પડતો હોય,
જે
આપણે કહી શકીએ. તો સર, અહીંયા મારા જેવી કોઈ વ્યક્તિને એવો સવાલ પણ થાય કે તો શું મારા જીવનમાં જે પણ બની રહ્યું છે એને માટે આજુબાજુનું વાતાવરણ જ જવાબદાર છે, મારી કોઈ જવાબદારી નથી?
ના, એવું નથી. મારી પણ જવાબદારી સંપૂર્ણ છે. જવાબદારી કઈ રીતે? તો કે હું આ પૃથ્વી પર આવ્યો શા માટે?
જી,
હું આ પૃથ્વી પર આવ્યો અલગ અલગ પ્રકારના અનુભવ લેવા, અને એ અનુભવ લેવા માટે હું મારું વાતાવરણ સિલેક્ટ કરતો હોઉં છું. એટલે કે હું મારા માતા પિતા સિલેક્ટ કરું, મારા ભાઈ બહેન સિલેક્ટ કરું. એક સિમ્પલ ઉદાહરણ આપું તો મારે જો પ્રેમની લાગણી શું છે,
જી,
જો એ જાણવું હોય તો મને જો જન્મથી જ પ્રેમ મળવા લાગે તો મને એની કિંમત થશે?
નહીં થાય.
એટલે હું કેવું વાતાવરણ સિલેક્ટ કરું? હું એવું વાતાવરણ સિલેક્ટ કરું કે જેની અંદર કદાચ હું સિક્સ ગર્લ ચાઇલ્ડ બનું, છઠ્ઠી
બાળકી
બનું, પહેલી ચાર પાંચ મારી બહેનો હોય,
બરોબર છે,
એના જ કપડાં મને ઉતરતા ફાટેલા તૂટેલા આવે, બરાબર, મારા માતા પિતા મારો ખ્યાલ ના કરતા હોય, એટલે મને પ્રેમનો અનુભવ થાય? બિલકુલ ના થાય. પરંતુ કોઈ કારણસર મારા માતા પિતાઓને એવો આભાસ થાય કે અરે, આપણે તો આપણી આ બાળકીનું કઈ ધ્યાન રાખી રહ્યા
નથી.
અથવા કોઈક એમને જ્ઞાન આપે કે યાર, તમારી જે છઠ્ઠી દીકરી છે એ તો બહુ ભાગ્યશાળી છે, એનું તમે ધ્યાન કરો, અને ત્યાર પછી જે પ્રેમ મળવા લાગે, એટલે એની પહેલા હું પ્રેમથી વંચિત રહી હોઉં અને પછી પ્રેમ મળે ત્યારે મને પ્રેમની કિંમત થાય.
બરોબર.
એટલે અનુભવ લેવા માટે તો આપણે આવ્યા જ છીએ.
બરોબર.
પરંતુ સાથે સાથે કેટલીક વાર અનુભવ મેળવી, એમાંથી શીખ મેળવી અને મારે આગળ વધવું જોઈએ, પણ હું એમાં ફસાઈ જતો હોઉં છું, ત્યારે હું મારા માતા પિતાને કોસવા લાગું, ત્યારે હું મારા માતા પિતાને કહું કે આ લોકોએ જ મારું જીવન બગાડ્યું છે. પણ એકચ્યુઅલી એવું હોતું
નથી.
અને જ્યારે મારા લાઈફમાં બદલાવ આવવાનો હોય અથવા હું બદલાવ લાવવા ચાહું ત્યારે આવી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને મારા સ્તરને ઉપર લાવી શકું.
સર, તો અહીંયા આપણે જે વાત કરી કે ઘણીવાર આપણે કોઈ વ્યક્તિઓને આપણા અમુક કારણો, આપણા અમુક સંજોગો માટે જવાબદાર માનતા હોઈએ,
જી,
પણ આપણે કહ્યું કે નહીં, એવું નથી હોતું, એ વ્યક્તિ જવાબદાર નથી હોતી, તો કોણ જવાબદાર હોય? ઘણીવાર આપણે એમ લાગતું હોય કે આ વ્યક્તિ અથવા તો વ્યક્તિઓ અમુક આપણા સંજોગો માટે જવાબદાર છે.
જી, જો સાચે સાચ જોવા જઈએ તો હું જ મારી પોતાની સ્થિતિ, શારીરિક, માનસિક, ભાવ, આધ્યાત્મિક હરેક સ્થિતિ માટે હું પોતે જ જવાબદાર છું. મારું વાતાવરણ મારા મનની અંદર રહેલા વિચારોના કારણે એ મને મારા વિચારોના માટે મને મારા અનુભવ મેળવવા માટે યોગદાન આપશે. એ લોકો એ રીતે વર્તન કરશે,
બરોબર,
અને એ વર્તનથી મને મારો અનુભવ મળે. પણ જો મારા મનની અંદર હું એ વિચારોને બદલાવ લઈ આવું કોઈ બી ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા,
બરોબર,
અને મારા મનને બદલું, તો એ જ વાતાવરણમાં રહેલા લોકોનો મારી તરફનો વલણ પણ 110% બદલાય.
વાહ, અદભુત
જી. અને આ ખાલી એક કહેવા માટે નથી, થિયરિટિકલ નથી, પણ 3.5 દાયકાનો અનુભવ.
વાહ,
3 પેઢીઓ આ કાર્ય કરી રહી છે મારી અંદર, એ અનુભવ. અને એ અનુભવના દ્વારા હું બિલકુલ કોન્ફિડન્સથી કહી શકું કે આ સત્ય છે.
વાહ સર, હવે આપની દ્રષ્ટિએ
જી
સારું સ્વાસ્થ્ય
જી
અથવા તો સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે શું?
સારું સ્વાસ્થ્ય અને સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે જે મેં પહેલી અમારી લાઈન કીધી ને, હેલ્થ એન્ડ હેપીનેસ. જો મારું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય અને જો મનમાંથી હંમેશા ખુશ રહી શકું તો જીવન અદ્ભુત છે. અને એના માટે બીજું કાંઈ કરવાની જરૂર નથી. મારા મનમાં આવેલા વિચારો એને મારે પ્રગટ કરવા પહેલા થોડોક વિરામ લેવો જોઈએ,
બરોબર,
થોડુંક એના પર મનન કરવું જોઈએ કે હું શું વિચારી રહ્યો છું. ઓ, મારી અંદર ડર આવી રહ્યો છે અત્યારે, હરવેઝની અંદર ડર આવ્યો, ના હરવેઝની અંદર અત્યારે ગુસ્સો આવી રહ્યો છે, શા કારણથી આવી રહ્યો છે? મેં એવું તો શું કર્યું કે સામેની વ્યક્તિએ અથવા વ્યક્તિઓએ મારી તરફ આવું વલણ કર્યું, બિહેવિયર કર્યું,
બરોબર?
અને જ્યારે હું એ જોઈ લઉં, સમજી લઉં, તો મને તરત ખ્યાલ આવે કે આના માટે હું જ રિસ્પોન્સિબલ છું, આના માટે હું જ જવાબદાર છું.
સર, હવે અમારા શ્રોતા મિત્રો, આપણી પાસે વાતો તો હજી ઘણી બધી છે, પણ આપણે ફરીવાર કોઈ વખત વાતો કરીશું, પણ સમયને આપણે માન આપવું પડે. તો અમારા શ્રોતા મિત્રો જે અલગ અલગ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં છવાયેલા છે, અલગ અલગ વિસ્તારોમાં રહે છે,
જી,
અલગ અલગ વયજૂથની વ્યક્તિઓ છે,
હા જી,
એમને એવી 2-3 એવી આપ સુઝાવ આપો, ટિપ્સ આપો કે જે એમને સંપૂર્ણ સ્વાસ્થ્ય, સારા સ્વાસ્થ્ય માટે એમને મદદરૂપ નીવડે.
જરૂર. પહેલી જ ટીપ અથવા શ્રોતા મિત્રો, પહેલી જ વાત એ કે જીવન બહુ સરળ છે.
વાહ,
એને આપણે કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી, ગૂંચવાડવાળું કરવાની જરૂર નથી. મને એટલે સરળ છે એનો મતલબ કેવો? તો કે જીવનમાં રૂપિયા કમાવા સરળ છે, પરંતુ મારે મારા મનના વિચારોને બદલવા પડે. જીવનની અંદર સ્વાસ્થ્ય સુંદર રહેશે, મારા મનના વિચારો બદલવા પડે. આજથી મારી 2 પેઢી પહેલા અથવા તમારી જ 2 પેઢી પહેલાના વિચારો તમે જુઓ લોકોને, તો કેટલા ઘૂંટણના રિપ્લેસમેન્ટ કરવા પડતા,
બહુ જ ઓછા,
ઓછા ક્યાં હોતા જ નહીં,
બરોબર.
અને છતાં પણ લોકો ખૂબ સુંદર રીતે સ્વાસ્થ્ય ભર્યું જીવન જીવતા, તો પછી આપણે શા માટે 3 પેઢી પહેલા કેટલા ચશ્મા ઉપયોગ કરતા, કેમ કરવા પડે? આજે હું પણ ચશ્માનો ઉપયોગ નથી કરી રહ્યો.
વાહ, હા, યસ
યસ. અબાઉટ 5 વર્ષ પહેલા વળી પાછો શોખ થયો, સાયકોલોજી, માસ્ટર્સ ઇન સાયકોલોજી, બરાબર, પાછું ભણવાનો મન થયું, તો કે પરીક્ષા આપી અને ચશ્મા વગર જ પેપર પણ વાંચ્યું અને પેપર લખ્યું.
વાહ,
એટલે એવું જરૂરી નથી કે 2 તળા થાય એટલે ચશ્મા આવે જ. એટલે મનની અંદર થોડો બદલાવ લાવશો શ્વેતા મિત્રો, તો લાઈફ ખૂબ સુંદર થશે.
વાહ સાહેબ આપની સાથે વાતો હજી એમ થાય હજી કર્યા જ કરીએ, પણ આપણે સમયના તકાજા આપણે એને માન આપવું પડે એટલે આપણે અહીં અટકીએ. ફરી વાર કોઈ વાર મળીશું અને આપણી આ વાતો આગળ ચલાવીશું. અધૂરી વાતો
જરૂર.
આપનો ખરા હૃદયથી આભાર અને આપને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.
ખૂબ ખૂબ આભાર અને આભાર શ્રોતા મિત્રો. થેન્ક યુ મને સાંભળ્યો એ બદલ.
હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.